તારીખ 29/11/1986 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 12 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 11.
દ્રષ્ટિનું પરિણમન કહે છે. ત્રિકાળી દ્રવ્ય સામાન્ય સ્વભાવનું જે પરમ પદ છે એ પરમાત્મા પદનું માં અહમ પણ થયું શ્રદ્ધાએ કરીને તેને દ્રવ્ય દ્રષ્ટિ કહે છે. એવી દ્રષ્ટિ પ્રગટી તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દ્રષ્ટિ છે, એટલે કે પ્રગટ થયેલી દ્રષ્ટિ પછી બદલાતી નથી. જે દ્રષ્ટિ પ્રગટ થઈ ચૈતન્યનું તળ એટલે ચૈતન્યનો સ્વભાવ જે અનંત સામર્થવંત છે, એવા પોતાના અનંત સામર્થ્યનું શ્રદ્ધાન છે ત્યાંને ત્યાં જ શ્રદ્ધાન રહે છે, ત્યાંને ત્યાં જ દ્રષ્ટિ રહે છે. શ્રદ્ધામાં ગ્રહણ થયેલું અહમપણું એ સ્થાન છોડતું નથી. એ કાળે શુદ્ધોપયોગ પ્રગટે છે અને શુદ્ધોપયોગમાં એટલે જ્ઞાનના વ્યાપારમાં પણ સ્વસ્વરૂપનું નિજ સ્વરૂપનું અભેદ ભાવે ગ્રહણ થાય છે, વેદન થાય છે, જ્ઞાન થાય છે, સ્વસંવેદન થાય છે. એ ઉપયોગ બદલાય છે, એવો જે ઉપયોગ થાય છે એ બદલાય છે પણ દ્રષ્ટિ બદલાતી નથી. ત્યાં જ દ્રષ્ટિ છે એનો અર્થ કે ત્યાંથી દ્રષ્ટિ ખસતી નથી. ઉપયોગ ખસી જાય છે પણ દ્રષ્ટિ ખસતી નથી. એમ કહેવું છે કે એક વાર જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી એ અનાદિથી ઊંધી પડેલી દ્રષ્ટિ હતી, અનાદિથી ઊંધો થયેલું શ્રદ્ધાન હતું, એ પણ અનંત શક્તિએ વિપરીત કાર્ય કરતું હતું. કેમ કે પૂરેપૂરું ઊંધું છે, સૌનું પૂરેપૂરું ઊંધું છે, પૂરેપૂરું એ સ્વભાવના અપૂર્વ રસે કરીને સ્વભાવના અપૂર્વ મહિમાથી જે સ્વભાવનો રસ આવ્યો અને એમાં જે પુરુષાર્થનું જોર થયું, એ પુરુષાર્થ દ્વારા ઊંધી પડેલી દ્રષ્ટિ આખું શ્રદ્ધાન પલટીને દ્રવ્યમાં અહમ પણ કર્યું, એ પણ અનંત જોરથી કર્યું, હવે એમાં ફેરફાર થતો નથી. પછી હવે ચૈતન્ય તળ ઉપર જ દ્રષ્ટિ છે, પછી ત્યાં ને ત્યાં દ્રષ્ટિ રહે છે. પ્રગટતી નથી તો પુરુષાર્થ થતો નથી, એટલે દ્રષ્ટિ પ્રગટતી નથી. પુરુષાર્થ થાય તો દ્રષ્ટિ પ્રગટે. પુરુષાર્થ થાય છે પણ ઉદયમાં થાય છે, જીવને પુરુષાર્થ જ નથી એમ કહેવું નથી. સંગની પંચેન્દ્રિય જીવને પોતાને જ્યાં સુખ દુઃખનું લાભ અલાભનું પ્રયોજન દેખાય છે, જણાય છે, ત્યાં એનો પુરુષાર્થ આપોઆપ ઓટોમેટિક લાગી જાય છે, આપોઆપ જ લાગી જાય છે. એ વ્યર્થનો પુરુષાર્થ છે એવું સમજાય. સમજણમાં એવું સમજાય કે એ બધું વ્યર્થ છે, એથી અધિક, એથી હીણું, બધા પ્રકારનો સંસાર અર્થે ઉદયની અંદર ઘણું ઘણું અનંત કાળ પર્યંત આ જીવે કર્યું, એનાથી કાંઈ એને મળ્યું નથી. કાંઈ મળ્યું નથી એટલે મૂળ તો એને સુખ જોઈએ છે, કાંઈ સુખ એને મળ્યું નથી, જરા પણ સુખ શાંતિ મળી નથી. એ અત્યાર સુધીનું સર્વૈયું છે, અત્યાર સુધીનું ફળ છે કે ક્યાંય સુખી અંશ માત્ર પણ સુખી થયો નથી. એવા જીવને સુખનો ભંડાર પોતામાં જ્યારે દેખાય છે, અનંત સુખનું નિધિ પોતામાં જ્યારે એને પોતામાં ને પોતામાં જ ભરેલો ભરપૂર જણાય છે, ત્યારે જે પુરુષાર્થ બહારમાં સુખ લેવા માટે કાર્ય કરતો હતો તે જ પુરુષાર્થ દિશા બદલે છે અને પોતાના સ્વભાવ ઉપર લાગે છે એ પુરુષાર્થ, ત્યારે દ્રષ્ટિ પણ બદલાય છે. કેમ કે સ્વરૂપ રચનાનું કાર્ય કરવું, આખા દ્રવ્યમાં દ્રવ્યની જેવું સ્વરૂપ છે એવું જ રચના કરવી અવસ્થાની, એ પુરુષાર્થનો સ્વભાવ ધર્મ છે, સ્વાભાવિક કાર્ય છે. તો દ્રષ્ટિ આખા દ્રવ્યમાં સ્વરૂપની રચના થાય તો સર્વ ગુણોમાં થાય, કોઈ ગુણ બાકી ન રહે, એમાં દ્રષ્ટિ સ્વધાનપણે એમાં આવી જાય છે. રુચિની ખામી છે, ભાવનાની ખામી છે, પુરુષાર્થની ખામી છે. ખામી છે એ તો ઘણા પ્રકારે ઘણા પડખે ખામી છે, અને જ્યારે સોળું થાય છે ત્યારે બધા પડખા સરખા થવા લાગે છે. જીવ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આવે છે, એની રુચિ પ્રગટે છે ગુણની, એની જ્ઞાન પણ ઓળખાણ કરે છે અને પુરુષાર્થ પ્રગટે છે સ્વરૂપના મહિમા સાથે. એ બધા પડખા સવળા થાય છે, અવળા ચાલે છે ત્યારે બધા પડખા અવળા ચાલે છે, સવળા ચાલે છે ત્યારે બધા સવળા ચાલે છે. પોતે બળવાન થાય, પોતાનું અનંત વીરી સ્વરૂપ, અનંત પુરુષાર્થ સ્વરૂપ, પોતાનું સ્વરૂપ જણાય ત્યારે એ સ્વરૂપ પ્રત્યેનો જે ભાવ છે એનાથી કર્મ પણ નબળા પડી જાય છે, અનુભાગ એનો કપાઈ જાય છે. દર્શન મોહનો અનુભાગ પહેલેથી કપાય છે, બીજા કર્મનો પણ અનુભાગ કપાય છે. તો એ કર્મ નબળા પડ્યા એને મદદ કરી એમ કહ્યું, પણ એ આપોઆપ જ છે. જેમ અહીંયા તીવ્ર રસથી સંસારના પરિણામ કરે તો કર્મનો હુમલો એટલો જ આવે, એટલો જ આશરો થાય, એટલો જ બંધ થાય, કેમ કે પોતે નબળો પડ્યો. એ બોલમાં આવશે આમાં કે તું એક છો ને કર્મ અનંત છે, સંખ્યાએ તું એકલો છો અને એકલાને લડવાનું છે અનંત કર્મ સાથે. તો પણ જ્યાં સુધી તું ઊંઘે છો ત્યાં સુધી એ બધા તારા ઉપર જોર કરી જાય છે એવું છે. તું જાગે તો એ બધા ભાગે, આના જેવું છે. જો તું જાગે તો એ અનંતે અનંત ભાગે, અને તું સૂતો છે તો એ બધા આવીને જાણે કે તારા ઉપર સવાર થઈ ગયા છે એવી પરિસ્થિતિ છે. પણ તારે જાગવું એ તારા હાથની વાત છે, ન જાગવું એ તારા હાથની વાત છે. તારે તારી સ્વતંત્રતાની વાત છે, તારા હાથની વાત છે એટલે તારી સ્વતંત્રતાની વાત છે. તને કોઈ કર્મ પરાધીન કરે છે એવું જરા પણ માનવા યોગ્ય નથી, ગ્રહણ કરવા યોગ્ય નથી. શું કહે છે અહીંયા કે દ્રવ દ્રષ્ટિ પ્રગટિ, જેને દ્રવ દ્રષ્ટિ પ્રગટિ તેને હવે, એટલે ત્યારથી, જ્યારથી દ્રષ્ટિ પ્રગટિ ત્યારથી ચૈતન્યનું તળ એટલે મૂળ સ્વભાવ. તળ એટલા માટે નામ આપ્યું છે કે જેમ કૂવામાં તળિયું નીચે છે, સમુદ્રમાં તળિયું નીચે છે, ઊંડે છે, એમ સ્વભાવ પણ પર્યાયના પ્રવાહની ના તળમાં છે, એમ લેવું છે. જે સામાન્ય સ્વભાવ છે એ ઊંડે ઊંડે છે, એ ઊંડા ઊંડો શબ્દ વાપરો છે છેલ્લી બે લીટીમાં, ઊંડી ઊંડી ગુફામાં ઊંડે ઊંડે પહોંચી ગયા છે કે જ્યાં સ્વભાવનું તળ છે ત્યાં સ્વભાવનું તળ છે, અથવા સ્વભાવ છે એ તળમાં છે, તળિયે છે, એમ કહેવું છે. ગુરુદેવ પણ એક દ્રષ્ટાંત આપતા, બાળપણના નાવાનો દ્રષ્ટાંત આપતા, નદીમાં નાની નાની કુઈ ખોદેલી હોય છે, પાણીના તળ નીચે જાય એટલે સામાન્ય રીતે તો વહેતું પાણી હોય ત્યારે તો કાંઠે વીરડો ખોદે ત્યાં પાણી મળે, લોકો પાણી ભરી લે. પણ જ્યારે ઉનાળામાં તળ નીચે જાય પાણીનું, ત્યારે ચોમાસાની અંદર એ બધી કુઈઓ ભરેલી હોય ઠેઠ સુધી, કેમ કે તળિયું ઉપર હોય, પાણીનો પ્રવાહ નદીમાં ઉપર હોય, એટલે એમાં નાવા પડે છોકરા. તો કોષની જેમ પડે, એને કોષીય ધૂમકો કહે છે, કોષની જેમ પડે, સીધા સરસરાટ નીચે તળિયે પહોંચી જાય. જો પણોઠી વાળીને અથવા પગ વાળીને પાણીમાં ધૂમકો મારે તો બહુ નીચે ન જાય, એ 7-5-7 ફૂટમાંથી પાણીના દળમાંથી સીધો ઉપર રહે, ઉપર આવે. અને કોષની જેમ કોઈ પડે કૂવામાં તો સરસરાટ 1-2 સેકન્ડમાં તો તળિયે પહોંચી જાય, ત્યાંથી મુઠ્ઠી ભરી લે. રેત નીચેની હોય દૂર, બાર સુધો પહેલા હાથ કાઢે, શું પછી માથું નીકળે, એ હાથ કાઢે એમ બતાવે કે હું તળિયે જઈને આવ્યો છું અને નીચેની ધૂળ લાવ્યો છે, આ એની સાબિતી છે. તળિયે જઈ આવ્યો એની સાબિતી છે. એ દ્રષ્ટાંત આપતા, એ દ્રષ્ટાંત એવી રીતે આપતા, ઉપયોગ જે અંતર્મુખ થાય છે એ સ્વભાવના તળિયાને સ્પર્શે છે, સ્વભાવનો અનુભવ ઊંડે જઈને સ્વભાવનો અનુભવ કરી લઈએ છે. અહીંયા દ્રષ્ટિનો વિષય ચાલે છે, એટલે કહે છે કે દ્રષ્ટિ છે એ ચૈતન્યના તળ ઉપર ચાલી છે. સ્વભાવ તળિયું એ સ્વભાવ છે, સ્વભાવ એ તળિયું છે. એમ તો પદાર્થની અંદર સ્વભાવ છે એ પદાર્થનું તળિયું છે, પછી કહેવામાં એમ કહેવાય કે જેમ પારિણામિક ભાવને સ્વભાવ ભાવ કહેવાય છે, તો પારિણામિક ભાવને કારણરૂપ સ્વભાવ કયો, કારણ કહો સ્વભાવ કહો બધું એક જ છે એમ તો ખરેખર, પણ એને કારણ સ્વભાવ કહેવામાં આવે છે. અવલંબનમાં આશ્રયભૂત થાય છે એટલે એને કારણ કહી દીધું, અવલંબનાર પર્યાયમાં કાર્ય પ્રગટે છે તેથી એને કારણની ઉપમા આપી. એમ અહીંયા ઊંડે રહેલી ચીજ છે, પર્યાયની જેમ ઉપર રહેલી ચીજ નથી, એટલે એને તળ કહેવામાં આવે છે, સ્વભાવને તળ કહેવામાં આવે છે. અને આ એક ખાસ પૂજ્યબહેન શ્રીની ઘરગથ્થુ ભાષા છે, પોતાની શૈલીની ભાષા છે, જે ચૈતન્યનું તળ એમની પોતાની ઘરગથ્થુ ભાષા છે. એટલે તળને સ્પર્શે છે, ઉપયોગ દ્રષ્ટિ અંતર્મુખ થયેલા પરિણામ સ્વભાવને અવલંબતા હોવાથી એ વસ્તુના તળને સ્પર્શી લે છે, એમ કહે છે. એ તળને સ્પર્શ્યા પછી એને કોઈ પડ ભેદવાનું બાકી નથી, કોઈ સ્તર ભેદવાનું બાકી નથી. આપણે સાહિત્યની ભાષામાં એવું શબ્દ પ્રયોગ થાય છે કે જે વિષયના કોઈ વધુ નિષ્ણાંત હોય, ઘણા નિષ્ણાંત હોય, ત્યારે એને એમ કહેવાય છે કે આ વિષયમાં આ વ્યક્તિનું તલસ્પર્શી જ્ઞાન છે. એટલે તલસ્પર્શી જ્ઞાન છે એટલે એને એનો મૂળ પાયો પકડી લીધો છે. એ પાયાને પકડીને આ બધી વાત કરે છે. હવે એને માટે આ વિષય અજાણ્યો રહેતો નથી. તળિયે ગયો એટલે એ વિષયનો અજાણ્યો ન રહ્યો એમ કહેવું છે. જ્યારથી દ્રષ્ટિ પ્રકૃતિ ત્યારથી હવે ચૈતન્યના તળ એટલે ચૈતન્યના સ્વભાવ ઉપર જ દ્રષ્ટિ છે અને તેમાં પરિણતિ એક મેઘ થઈ ગઈ છે ભાવે કરીને. સ્વભાવ તો સામાન્ય છે, પરિણતિ છે તે વિશેષ છે. સામાન્ય વિશેષ રૂપ થતું નથી, વિશેષ સામાન્ય રૂપ થતું નથી. એવો જે વસ્તુ વ્યવસ્થાનો આગમના બંધારણનો વસ્તુના બંધારણનો જે વિષય આગમમાં છે એ વાત અહીંયા નથી, એ પ્રકરણ અહીંયા નથી. અહીંયા ભાવનું પ્રકરણ ચાલે છે, નહીતર કોઈ પછી એવી રીતે લઈ જાય છે અર્થઘટનમાં કે પરિણતિ અભેદ થઈ ગઈ એટલે દ્રવ્યને પર્યાય એક થઈ ગયા, સ્વભાવને પર્યાય એક નથી થયા પોતાના સ્વરૂપને છોડીને. પણ ભાવથી સદ્રશપણું થઈ ગયું છે, એક સરખાપણું થઈ ગયું છે. જેવું દ્રવ્ય એવી જ પરિણતિ, અને એ પરિણતિમાં એવો ભાવ છે દ્રવ્ય ઉપર કે હું આ, હું આવો, હું આ, એમ દ્રવ્યમાં અભેદપણાનો ભાવ પરિણતિ કરે છે. એવું એવો ભાવ કરવાનું કાર્ય પરિણત અંશમાં થાય છે, સામાન્ય અંશમાં એવો ભાવ નથી થતો. ભાવનો ઉત્પાદ પરિણત અંશમાં થાય છે, એ પરિણત અંશ દ્રવ્યને અવલંબીને આ હું અને આવો હું એમ અભેદ ભાવ કરે છે. ભાવમાં અભેદતા આવે છે, આ હું એમ કરીને અભેદતા આવે છે. એવા ભાવને લક્ષે, એવા ભાવને અનુલક્ષીને એમ કહેવાય છે કે ચૈતન્યના તળમાં પરિણતિ એક મેઘ થઈ ગઈ છે. અથવા એક મેઘ થયેલી, ભાવે એક મેઘ થયેલી પરિણતિને આ દ્રવ્ય અને આ પરિણતિ એવી ભિન્નતા ભાસતી નથી, એવી ભિન્નતા અનુભવાતી નથી. દ્રવ્ય અને પર્યાય સામાન્યને વિશેષાત્મકપણે પોતપોતાના સ્વરૂપે ભિન્ન ભિન્ન હોવા છતાં ત્યાં એવી ભિન્નતાનું લક્ષ નથી અને એવી ભિન્નતાનો અનુભવ પણ નથી. એટલે અભેદ ભાવે જે પરિણતિ કાર્ય કરે છે ત્યારે એમ કહેવાય છે કે પરિણતિ એક મેઘ થઈ ગઈ, જાણે જુદા નથી રહ્યા, એક મેઘ થઈ
ગયા.
ઈ તો એમ કહેતા કે સ્વભાવની બેહદતા છે, સ્વભાવની બેહદતા છે. હવે સ્વભાવમાં ને સ્વભાવમાં લીધું કે સ્વભાવનું સામર્થ્ય કેટલું, એ જ્ઞાન શક્તિ લઈએ, જ્ઞાન સ્વભાવ તો કેટલું જાણે કે એની કોઈ હદ નહીં, એટલું જાણે. લોકાલોકને જાણે કે હા, તો લોકાલોકમાં અનંતાકાશને જાણે, કાળમાં અનાદિ અનંત અનંત પર્યાયોને જાણે, સર્વના અનંત ગુણોને જાણે. એટલું જાણવા ઉપરાંત તો કે એવું અનંત હોય, છ દ્રવ્ય સ્વરૂપ લોકાલોક જે છે એમાં અનંતા લોકાલોક હોય તો એને પણ જાણે. અથવા એક લોકાલોક જ્ઞાનની અનંતતામાં કે અણુ રેણુ પરમાણુ વચ્ચે, આ ધર્મદાસજી શુલ્લકે એવી રીતે શૈલી લીધી છે કે જ્ઞાન ગગનમાં લોકાલોક પરમાણુ વચ્ચે, રાયનો દાણો જેમ હોય જગતની અંદર એટલું જ્ઞાન વિશાળ છે, અને એટલું લોકાલોક છે એ નાનું પડે છે. તો એવા સ્વભાવને હદ નથી એમ કહીને એમ કહે છે કે એને તળિયું નથી, સમુદ્રને તળિયું છે. મૂળ સ્વભાવ અહીંયા તળ સ્વભાવ એટલે મૂળ સ્વભાવ, અસલ સ્વભાવ એમ એવો અર્થ થાય છે. એ એ પ્રશ્ન એકવાર એવી રીતે ઉઠાવેલો છે ગુરુદેવ કે આ વિશ્વમાં જમીનનું ક્ષેત્ર વધારે કે પાણીનું ક્ષેત્ર વધારે, એમ પ્રશ્ન એમ ઉઠાવ્યો હતો. તો જે ભૂગોળ છે એની અંદર એમ કહેવાય છે કે જમીન થોડી છે અને પાણી વધારે છે. કેમ કે દરિયો છે એ મોટો છે અને જે દેશ છે એ બધા દરિયાની અંદર જો ક્ષેત્રફળ માપવામાં આવે તો આ અમેરિકા, ભારત, રશિયા બધું થઈને ક્ષેત્ર માપવામાં આવે તો દરિયા કરતાં ઓછું છે. એટલે ભૂગોળ સમજનારાઓ એમ જવાબ દીધો કે પાણીનું ક્ષેત્ર વધારે છે અને જમીનનું ક્ષેત્ર ઓછું છે. એટલે ગુરુદેવ કે નહીં, જમીનનું ક્ષેત્ર વધારે છે. એમ છે કે ગુરુદેવને ભૂગોળનું જ્ઞાન તો કંઈ બીજા સામાન્ય જે ભણ સમજવામાં આવે એટલું તો ન હોય કદાચ ખ્યાલમાં. તો કે અહીંયા એમ કેવું છે કે જમીન પાણી નીચે પણ જમીન છે. પછી પૂછતા હતા પાણી કેટલું, કે વધુ વધુ પાણી કેટલું ઊંડું છે. અમે તો ભણવામાં શીખેલા એટલે ખ્યાલ હતો. એટલે કહ્યું કે 5.5 માઇલ 6 માઇલથી દરિયો વધારે ઊંડો ક્યાંય નથી. આપણો જે આ આપણી આવાગમનની દુનિયા છે એમાં મોટામાં મોટો મહાસાગર છે, પેસિફિક મહાસાગર છે, અને એને ઊંડાઈ વધુ વધુ 5.5 થી 6 માઇલની છે. 5.5 થી 6 માઇલ અંદાજ. અને આ બાજુ ઊંચામાં ઊંચું એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ ઊંચાઈની અંદર જમીનનો પોપડો, ખાડો ને ટેકરો, એમાં ટેકરો છે માઉન્ટ એવરેસ્ટ છે એનું વધારે વધુ ઊંચાઈ એની 5.5 થી 6 માઇલની છે. તો આ બાજુ દરિયાથી એનું તળ દરિયાથી ઊંચાઈ ગણવામાં આવે છે. આ બાજુ ખાડો છે એટલો જ છે બસ, એની નીચે પાછી જમીન છે. એટલે પાણીમાં નીચે તળિયે જાવ તો 5.5-6 માઇલે તળિયું આવે. સ્વભાવને આમ જ્ઞાન માપવા જાય એનું તળિયું ન આવે એમ કે છે. પણ એનું તળિયું ન આવે એવું જે જ્ઞાને જાણ્યું એ એનું તળિયું છે. એનું તળિયું ન આવે, એની હદ ન આવે એવું જે જ્ઞાને જાણ્યું એ એને એનું પૂરું સ્વરૂપ જાણ્યું. એવું એનું સ્વરૂપ છે ને એવું એ પૂરેપૂરું એને જાણ્યું એમ એ એનું તળિયું છે. એક ન્યાયે એને તળિયું નથી એટલે હદ નથી એમ છે. અહીંયા તળ એટલે હદ નથી લેવી, અહીંયા તળ એટલે મૂળ સ્વરૂપ લેવું છે, મૂળ સ્વરૂપ લેવું છે. તેમાં પરિણતિ એક મેઘ થઈ ગઈ છે. સર્વ જ્ઞાનીઓનો, સર્વ સાધકોનો, સર્વ અરિહંતોનો અને અનંતા સિદ્ધોનો એની સર્વગુણોની પર્યાયના કેન્દ્ર સ્થાનનો વિષય હોય તો આ ચૈતન્ય તળ છે. અથવા જગતના સર્વ વિધવિધ વિષયોનું જે અનાદિથી જીવને આકર્ષણ છે, મોહ છે, અને જેને લઈને એ પરિણામ પર સન્મુખ રહ્યા કરે છે, અંતર્મુખ થતું નથી, એવો જે મોહ છે, એવું જે આકર્ષણ છે અનંતકાળથી જીવને છે, એને તોડનાર કોઈ હોય તો આ ચૈતન્ય તળ છે, ચૈતન્ય સ્વભાવ છે, કે જેના એકવાર દર્શન થાય છે એને જગતનું આકર્ષણ છૂટી જાય છે, એને જગતનો વ્યામોહ છૂટી જાય છે, એને જગત ખાલી ખાલી ભાસે છે કે એમાં કાંઈ નથી, મારામાં બધું છે અને આ જગતમાં મારા માટે કાંઈ નથી, આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. આવી કોઈ જબરજસ્ત વસ્તુ હોય, મહા આશ્ચર્યકારી, અદ્ભુત થી અદ્ભુત, તો એ મૂળ ચૈતન્ય સ્વરૂપ છે, એને અહીંયા ચૈતન્યનું તળ કહ્યું છે. તેમાં પરિણતિ એક મેઘ થઈ ગઈ છે, પુરુષાર્થે કરીને સર્વગુણોની પરિણતિ એમાં એક મેઘ થઈ. ચૈતન્ય તળિયામાં જ સહજ દ્રષ્ટિ છે, આ દ્રષ્ટિ સહજતા ધારણ કરે છે. દ્રષ્ટિ છે એમાં કૃત્રિમપણું થઈ શકતું નથી. ઊંધી પણ સહજ અને સવળી પણ સહજ. સહજ જ પરિણમે છે. એટલે કે છે ચૈતન્ય તળિયામાં સહજ જ દ્રષ્ટિ છે. જ્યાં સ્વરૂપની ઓળખાણ કરી, ઓળખાણથી એના અનંત મહિમાનો અપૂર્વ રસ પ્રગટ્યો અને આખી દ્રષ્ટિએ પલટો માર્યો, પછી દ્રષ્ટિનું પરિણમન ત્યાં ને ત્યાં જ થયા કરે છે. દ્રષ્ટિ એટલી બધી સહજ છે કે એ દ્રષ્ટિ પરિણમે છે એમ ભાગ્ય જ કહેવામાં આવે છે. મિત્ર તો એ પરિણમ તો અંશ છે, એમાં ઉત્પાદ વ્યય છે સમય સમયનો. પણ એક ધારું પરિણમન સાદી અનંત કાળ પર્યંત એક ધારું પરિણમન હોવાથી એમાં હિનાધિકતા નહીં થતી હોવાથી દ્રષ્ટિ થઈ તે થઈ એમ કહેવામાં આવે છે. પણ એ સમય સમયનું પરિણમન છે. ક્યાંક ક્યાંક એવું ખોયલું છે કે દ્રષ્ટિથી એટલે જાણે એકોર દ્રષ્ટિ પડી રહી છે એવું નથી, એવું પણ કોઈ બોલની અંદર આવે છે. હજી તો નથી એવું, આપણે તો શરૂઆત જ છે ને. આગળ પણ એમ કે દ્રષ્ટિ થઈ એટલે જાણે કાંઈ એકોર પડી છે દ્રષ્ટિ, જેમ તિજોરીની અંદર સંપત્તિ પડી છે એમ દ્રષ્ટિ સંપત્તિ પ્રગટિ, દ્રષ્ટિ પ્રગટિ એટલે સંપત્તિ સંપત્તિ પ્રગટિ ગઈ ને એમને એમ પડી છે એમ નથી. એનું સમય સમયનું કાર્ય છે, સમયે સમયે એનું કાર્ય છે એમ કે. સદગુણાની વૃદ્ધિ તો દરેક પર્યાયમાં થાય છે, પણ એ એક સરખી છે ને. સદગુણાની વૃદ્ધિ તો સમય સમયની પર્યાયમાં છે દરેક ગુણની. તો સિદ્ધ દશામાં એવી નેવી સિદ્ધ દશા રહે છે, પણ સદગુણાની વૃદ્ધિ છે ત્યાં, એ વિષય નથી અહીંયા. સદગુણાની વૃદ્ધિ ન હોય તો વસ્તુ જ ન ટકે. હા, એમ નથી થતું. પુરુષાર્થમાં એક પુરુષાર્થ સમજી શકાય એવો વિષય છે કે પુરુષાર્થ તીવ્ર મન થાય છે મોક્ષ માર્ગની અવસ્થામાં. ચોથા ને ચોથા ગુણ સ્થાને તીવ્રતા ને મંદતા થાય છે, પાંચમા ગુણ સ્થાને તીવ્ર મન થાય છે, છઠ્ઠા સાતમામાં તીવ્ર મન થાય છે. દ્રષ્ટિમાં તીવ્રતા મંદતા નથી થતી. ક્યાં એવું પ્રકરણ નહીં આવે કે સમ્યક દ્રષ્ટિને આ જગ્યાએ દ્રષ્ટિ મંદ પડી ગઈ, એવું ક્યાં આવે છે? રાગ તીવ્ર મન થાય, પુરુષાર્થ તીવ્ર મન થાય, જ્ઞાનમાં પણ હિનાધિકપણું થાય, જ્ઞાન વધારે ખુલતું જાય ખીલતું જાય, એ દ્રષ્ટિનું કાર્ય તો એક ધારું થાય છે. ક્યારેક ગયો એ તો ઊંધી થઈ ગઈ આખી ગઈ, એ તો પણ એમાં ઓછી થઈ ગઈ એમ નહીં, મંદ થઈ ગઈ એમ નહીં, એ તો આખી દ્રષ્ટિ પલટી ગઈ. તો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. સમ્યક દ્રષ્ટિ પડી જાય એનો અર્થ કે સમ્યક દ્રષ્ટિ ન રહ્યો. પછી પડ્યો છે ને સમ્યક દ્રષ્ટિ છે એમ નથી, હતો છે નહીં એમ છે. જેમ કોઈ માણસે પૈસા ખોઈ નાખે ત્યારે હું કે ભાઈ પડી ગયો છે, અત્યારે શું કે તો અત્યારે એ શ્રીમંત નથી, અત્યારે એ ગરીબ છે. એમાં એવું છે, દ્રષ્ટિ એમ કે પડી નથી રહેતી. એમ એક બાજુ જેમ કઈ તિજોરીમાં ચીજ પડી ગઈ પડી રહી છે એમ નથી, એવી એવી રીતે વાત છે. સ્થપાયેલી રહે છે, શું તો સ્પષ્ટ એટલું લખેલું છે કે આ કોઈ એમને રહેતી ચીજ નથી. બોલ તો દ્રઢ દ્રષ્ટિના જે છે એ 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, 107, 108, 106, એમાં કોઈ એક બોલમાં છે સદ્દ્રષ્ટિ છે એટલે શ્રદ્ધા માટે વિકલ્પ કરવો પડતો નથી. ઊંધા પરિણમનથી સમજી શકાય એવું છે કે અત્યારે દેહાત્મ બુદ્ધિ છે એટલે દેહ તો તે હું એવી દ્રષ્ટિ છે. તો દેહ તે હું એવો વિકલ્પ ક્યારે કર્યો? એના માટે કોઈ શાસ્ત્ર વાંચ્યું? એના માટે કોઈ શિખામણ લીધી? એના માટે કોઈ ક્લાસમાં ભણવા બેઠા કે શીખવા બેઠા? દેહ તે હું વિકલ્પ નથી કરવો પડતો. આ હું દેહ તે હું માં આ હું બસ દ્રષ્ટિ એમને પરિણિમા જ કરે છે. સહજ દ્રષ્ટિ, આ દ્રષ્ટિ પરિણમન છે. એનું અવળું કે સૌનું પરિણમન છે. અવળા પરિણમન ઉપરથી પ્રતિપક્ષભૂત એવા સવળા પરિણમનનો જ્ઞાન થઈ શકે છે, એને સમજી શકાય છે. ભલે સવળું પરિણમન ન પ્રગટ્યું હોય તો પણ, જેમ કે દુઃખ, તો દુઃખનો અભાવ તે સુખ, એમ સુખનો ખ્યાલ લઈ શકાય છે. એટલે નરક ગતિમાં નારકીના દુઃખો એ ગૌણપણે સમ્યક્ત્વનું કારણ બને છે, નિમિત્ત બને છે. કેટલાક નારકીને સમ્યક દર્શન પ્રગટે છે, અહીંથી પ્રગટે છે, એને વેદના સમ્યક્ત્વ એવું નામ આપ્યું છે. વેદના નિમિત્ત પડે છે માટે એને વેદના સમ્યક્ત્વ એવું નામ આપ્યું છે. એ જ્ઞાનમાં સામર્થ્ય છે. મતિશ્રુત જ્ઞાનમાં એવું સામર્થ્ય છે કે એક પક્ષ ઉપરથી એના વિરુદ્ધ પક્ષને પણ પકડી શકે છે, સમજી શકે છે, ઓળખી શકે છે. ચૈતન્ય તળિયામાં જ સહજ દ્રષ્ટિ છે. સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરથી દ્રષ્ટિ છૂટતી નથી, અથવા દ્રષ્ટિ બહાર જતી જ નથી. હવે આ મેળવણી કરી કે જ્યાં દ્રષ્ટિ પ્રગટી ત્યાં દ્રષ્ટિ ત્યાંને ત્યાં જ પરિણિમા કરે. દ્રષ્ટિ પોતાનો વિષયભૂત જેવું જે સ્વદ્રવ છે, ચૈતન્યનું તળ છે, એ ચૈતન્યના તળની દ્રષ્ટિનો વિષય જે છે એ બનાવ્યા જ કરે છે. પોતાનો વિષય દ્રષ્ટિ ક્યારે નથી બદલતી. જ્ઞાન ક્ષણ માત્રમાં વિષય બદલી નાખે છે. સ્વાનુભૂતિના કાળે જ્ઞાનનો ઉપયોગ જે દ્રષ્ટિનો વિષય છે એને જ જ્ઞાન પણ ઉપયોગથી વિષય કરે છે. સ્વાનુભૂતિના કાળે, પ્રથમ સમ્યક દર્શનના કાળે, અને જ્યારે જ્યારે શુદ્ધો ઉપયોગ થાય મોક્ષ માર્ગની સાધક દશામાં, ત્યારે ત્યારે એનો વિષય છે એ અંદર છે. સ્વાનુભૂતિના કાળે એટલે કે ઉપયોગ અંતર્મુખ થઈને અંદર હોય ત્યારે, કે બહાર ઉપયોગ હોય ત્યારે, પછી એ ઉપયોગ છૂટીને અન્ય દ્રવ્ય પ્રત્યે લાગે, બીજા દ્રવ્ય પ્રત્યે લાગે, ત્યારે ઉપયોગ બહાર જાય છે. દિશા સૂચવવા માટે અંદર ને બહાર એમ કહેવામાં આવે છે. અંતતત્વ સ્વરૂપ ચૈતન્ય તળ છે એને અવલંબતો ઉપયોગ અંતર્મુખ થયેલો ઉપયોગ કહેવામાં આવે છે. ત્યાંથી છૂટીને અન્ય પદાર્થને અન્ય તત્વને વિષય કરતો ઉપયોગ અંતઃતત્વથી બાહ્ય હોવાથી અને એની દિશા પણ બહારની હોવાથી એને બહાર નીકળેલો ઉપયોગ કહેવામાં આવે છે. એવો ઉપયોગ બહાર હોય ત્યારે કોને? સમ્યક દ્રષ્ટિને. પણ ઉપયોગ બહાર હોય ત્યારે પણ દ્રષ્ટિ તળ ઉપરથી છૂટતી નથી. દ્રષ્ટિ તો ત્યાં જ છૂટતી નથી એટલે ત્યાં ચોંટી ગઈ છે. ચોંટી ગઈ છે એટલે પછી ત્યાં પરિણમતી નથી એમ નથી. સમયે 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 પ્રત્યેક સમયનું પરિણમન દ્રવ્ય દ્રષ્ટિમાં દ્રવ્યને ગ્રહણ કરીને જ રહે છે અને થયા કરે છે. પ્રતિ સમય થયા જ કરે છે. ત્યાંથી એ પરિણમન પોતાના સ્વસ્થાનને પોતાના ઘરને દ્રષ્ટિ ક્યારેય છોડતી નથી. ઉપયોગ છોડે છે. બીજી વાર ત્રણ. સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરથી દ્રષ્ટિ છૂટતી નથી. દ્રષ્ટિ બહાર જતી જ નથી. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ બહાર જતી નથી. અને આ એક એવો નિયમ છે કે જેની દ્રષ્ટિ એની જ જ્ઞાનમાં મુખ્યતા રહે. ઉપયોગ બહાર જાય તો પણ બીજા પદાર્થને જાણતા અવલંબતા પર સત્તાને અવલંબીને ઉપયોગ બહાર જાય, મુખ્યતા એની ન થાય. મુખ્ય ગૌણ જ્ઞાનના પરિણમનમાં થાય છે. જ્ઞાનનું પરિણમન એવું છે કે કોઈ એક વિષયને મુખ્ય કરે, બાકીનું બધું ગૌણ કરે. તો એવો પદાર્થનું વિજ્ઞાન એવું છે, એ નિયમ છે, વિજ્ઞાનનો નિયમ છે કે જેની દ્રષ્ટિ તેની જ જ્ઞાનમાં મુખ્યતા. એટલે સમ્યક દ્રષ્ટિને કદી પણ પોતાના સ્વદ્રવ્યની મુખ્યતા છૂટતી નથી જ્ઞાનમાં. ઉપયોગ ભલે બહાર જાય પણ જ્ઞાનમાં મુખ્યતા ત્રિકાળી સ્વદ્રવ્ય સિવાય, દ્રવ્ય દ્રષ્ટિના વિષય સિવાય કોઈની મુખ્યતા ન થાય. આ વૈજ્ઞાનિક પરિણમન છે. પછી એ સમ્યક દ્રષ્ટિ પર્યાયની વાત કરે, પર્યાયની મહિમા કરે, ભગવાનની વાત કરે, બીજા ધર્માત્માની વાત કરે ને એના ગુણાનું વાત કરે, પરમેશ્વર જૈન પરમેશ્વર જીનવરના ગુણ પ્રશંસા ગુણ સ્તુતિ કરે, અરે પ્રતિમાની સ્થાપનાનો વિષય હોય તો એનો આગ્રહ રાખે. શું આગ્રહ રાખે? તો પણ એને સ્વદ્રવ્યની મુખ્યતા છૂટતી નથી. એ તો આગ્રહ એટલા માટે રાખે છે કે જો વ્યવહાર વ્યવહારના સ્થાનમાં ન રહે તો એકાંત નિશ્ચય થાય. વ્યવહાર પણ જો વ્યવહારના સ્થાનમાં ન રહે તો નિશ્ચય એકાંત થઈ જાય છે. એ જીવ નિયમથી નિશ્ચયાભાસી થઈ જાય છે. નિશ્ચય નિશ્ચયના સ્થાનમાં ન રહે તો જીવ વ્યવહારાભાસી થઈ જાય છે. આ એનો નિયમ છે. પણ અહીંયા કહેવું છે કે ગમે તે પ્રસંગ હોય ને ગમે તે પ્રકાર હોય, જેની દ્રષ્ટિ એની જ જ્ઞાનમાં મુખ્યતા, ભલે ઉપયોગ બહાર જાય તો પણ, તો પણ મુખ્યતા. ઉપયોગ અન્ય પદાર્થમાં જાય એટલે અન્ય પદાર્થની મુખ્યતા થઈ ગઈ છે એવું બાહ્ય દ્રષ્ટિથી દેખાય, પણ એવું બનતું નથી સમ્યક દ્રષ્ટિને. જ્ઞાનમાં સ્વદ્રવ્યની જ મુખ્યતા રહે છે, કદી પણ અન્ય દ્રવ્યની કે અન્ય ભાવની મુખ્યતા થાય નહીં. આ એનો નિયમ છે. મુખ્યતા રહેવી એટલે અત્યારે પૈસો પકડી લેવો, ત્યારે પૈસો પકડી લેવો, એ બધી વાત ઠીક છે. જગતના જીવને એક પૈસો મુખ્ય છે તો એમાં એને બધું ગૌણ થઈ જાય છે. તમામ ચીજ ગૌણ થઈ જાય છે. ક્યાંથી પછી કુટુંબ, બીજું બધું તો ઠીક, કુટુંબ પરિવાર આવે તો એમના સભ્યો પણ ગૌણ થઈ જાય. ભાઈ માં બાપ દીકરો પત્ની પતિ બધું ગૌણ થઈ જાય. આ જગતની અંદર આ તો ઘણી વાત છે, બહુ લાંબી સમજાવી જરૂર પડે એવું નથી. દેહ પણ ગૌણ થઈ જાય, બધું ગૌણ થઈ જાય છે. બસ. તો એ મુખ્ય થાય એટલે શું? અવળા પરિણમનથી સમજી લેવું કે મુખ્ય શું, મુખ્યતા એટલે શું? પણ મુખ્યતા થવી એટલે શું કે પોતાના જ પરિણમન ઉપરથી આ સમજવું. સમજવાની પદ્ધતિ ચાલતા અનુભવ ઉપરથી સમજવાની પદ્ધતિ રાખવી, માત્ર શબ્દના અર્થથી સમજવાની પદ્ધતિ એ તો ધારણાનો વિષય છે. ક્યારેક સમજાશે, ક્યારેક નહીં સમજાય. સમજાણું હશે તો પણ એ ભૂસાઈ જશે ધારણા ઉપરથી. એ તો એક પાટી ઉપર લખેલું જેમ સહેલાઈથી ભૂસાઈ જાય છે એવું એ ધારણાનો વિષય છે. ધારણાની પાટી ઉપરથી ભૂસાતા વાર નથી લાગતી. કાળ પણ એને ભૂલવી દે છે. લાંબો કાળ થાય કોઈ વિષયની અંદર માણસ ભૂલી જાય છે, પણ જે માણસ અનુભવથી જે ચીજ શીખ્યો હોય એ ભૂલતો નથી. એવું બને છે કે એટલે જેની દ્રષ્ટિ એની મુખ્યતા, બસ એ સહજ છે. વિકલ્પ મુખ્યપણાનો વિકલ્પ કરવો ન પડે, સહજ જ થાય. એટલું અખંડ દ્રવ્યની અંદર, દ્રવ્ય એક અખંડ હોવાથી આ દ્રષ્ટિ જ્યાં દ્રવ્યની થઈ ત્યાં આ પરિસ્થિતિ એક ઊભી થઈ જાય છે. આ પરિસ્થિતિ એક કુદરતી સહજપણે રહી જાય છે. એને મુખ્યતા કરવા માટે વિકલ્પ કરવો પડે, યાદ કરવું પડે, એવું કાંઈ ન થાય. પછી જ્ઞાનમાં પણ એની જ મુખ્યતા રહે. ભલે જ્ઞાન અનેક નિયમોમાં અનેક નિમિત્તોને પ્રતિ કાર્ય કરવા જાય તો પણ મુખ્યતા ક્યાંય થાય જ નહીં. આ નિયમ છે. જોકે જ્ઞાનનું બીજું પણ ત્યાં કાર્ય છે કે જ્ઞાનના લક્ષમાંથી પણ આ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય જતો નથી. જે નિર્ણયના કાળમાં જે લક્ષ બંધાણો, ત્યારથી એ લક્ષ બદલતું નથી. જેમ દ્રષ્ટિ થઈ પછી દ્રષ્ટિ બદલાતી નથી, એમ જ્ઞાનમાં લક્ષ થયું, ઓળખાણ થયું, ત્યારથી લક્ષણથી જે લક્ષ્યભૂત વિષય, લક્ષ્યભૂત વિષય લક્ષમાં આવ્યો તે લક્ષ ક્યારેય નથી બદલાતો. એટલું જ્ઞાનનું કાર્ય પણ સદાય રહે છે. એટલે ગુરુદેવ શ્રી તો પરમાગમ સારમાં એક જગ્યાએ એવું કહે છે કે લક્ષના કારણથી જે જ્ઞાન થયું તે જ્ઞાનમાં જ્ઞાનના પાતાળ ફૂટે છે. જે અંદર જ્ઞાન ભંડારમાં જ્ઞાન છે, 516મો બોલ છે, આખો બોલ જ લઈ લઈએ. કેટલાક લોકો હજી શુભ રાગને મોક્ષ માર્ગ માને છે. જગતમાં તો આ પરિસ્થિતિ છે, સંપ્રદાયમાં આ પણ પરિસ્થિતિ છે કે શુભ રાગને મોક્ષ માર્ગ માને છે. એને કહે છે કે પ્રભુ તું ક્યાં ગયો, આ તું શું કરે છો? પ્રભુ કહીને કહે છે, પ્રભુ તું ક્યાં ગયો ને શું કરે છે તું? આ અહીં તો એમ કહે છે કે રાગ શુભ રાગ તો તારો એક બાજુ રહ્યો, પણ પરલક્ષ વાળું જ્ઞાન એ જીવનું નહીં, એ જીવનું સ્વરૂપ નહીં. પરલક્ષ વાળું જ્ઞાન એ જીવનું જ્ઞાન નહીં. તો પરલક્ષ વાળો રાગ છે તે જીવને લાભ કરે એ વાત ક્યાં રહી? કે એ તો વાત જ રહેતી નથી. અરે પ્રભુ શું કરે છે આ, કેટલું અનિષ્ટ કરે છે તું? એ રાગને તું સાધન ધર્મ માનીને તું કેટલું અનિષ્ટ કરે છે? અરે પ્રભુ શું કરે છે આ સાંભળવા મળ્યું નથી, આવી વાત તને કદી જાણે કાને પડી નથી કે શું? અરે એની પ્રભુતા ને એની ચમત્કારી શક્તિઓ, ચમત્કારિક શક્તિઓ અને એની ચમત્કારી પર્યાયો એની એને ખબર નથી. આવો જે ભગવાન આત્મા, આ લક્ષનો વિષય છે, આવો જે ભગવાન આત્મા તેની ઊંડપની શી વાત કરવી? આ ઉંડપ ઉંડપ લે છે ને, તળ તળ એ ઉંડાણમાં છે, એની ઉંડપની શી વાત કરવી? પાતાળ કુવામાં જેમ પાણી ઊંડેથી ફાટીને બહાર આવે, વર્ષો સુધી સેંકડો વર્ષો સુધી એ પાણીનો પ્રવાહ ચાલુ રહ્યો, તેમ લક્ષના કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય, ભગવાન આત્માના લક્ષના કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે જ્ઞાનના પાતાળ, તે જ્ઞાનના પાતાળ કુવામાંથી ફુવારા ફાટે છે, છેરડા ફાટે છે અંદરથી, ધોધ ફાટે છે અંદરથી જ્ઞાનમાં. પછી કયું લક્ષના કારણ છે જે જ્ઞાન ઉત્પન્ન થયું તે આ લક્ષ ઉપર અહીંયા આટલું વજન છે. એ પાતાળ શબ્દ લીધો છે, ચૈતન્યના પાતાળમાં ઊંડે ઊંડે પહોંચી ગયા, પાતાળ શબ્દ અહીંયા લીધો છે. પ્રશ્ન કર્યો છે કે આ બહુ ઊંડાણમાં લઈ જાઓ છો. ઉત્તર આપે છે કે વસ્તુ એવી સ્વભાવ વાળી છે, પર્યાય ઉપર ઉપર છે ને દ્રવ્ય ઊંડું ઊંડું છે, અનંત 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 ઊંડપ છે. કેટલી ઊંડપ છે સ્વભાવની, કે જેને તળિયું નથી એવી અનંત 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 ઊંડપ છે. આ તો મતિ શ્રુત આમ જોવે છે, કેવળ જ્ઞાનની તો શું વાત કરવી. અનંત ઊંડપ છે મતિ શ્રુતમાં આવે છે, ક્ષેત્રથી નહીં. હવે આ ઊંડપ છે એ ક્ષેત્રની નથી, પર્યાય ઉપર ઉપર છે તો કઈ ક્ષેત્રથી નહીં પણ ભાવથી અનંત 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 સામર્થ્ય રૂપ ઊંડપ છે, સામર્થ્ય અનંતુ છે એવી ઊંડપ છે. ત્યાં જ્ઞાન પર્યાયને ધીરજથી લઈ જતા, ધીરજથી અને પુરુષાર્થથી લઈ જતા અંદરમાં ભગવાનનો ભેટો થાય છે. તે ઊંડપનો એક બોલ છે. પહેલા રાગની મંદતા કરું, કષાયની મંદતા કરું એમ રહેવા દે. કેવી શૈલી છે! સામાન્ય રીતે લોકો એમ કે કષાય મંદ થાય ને તો ઠીક. પહેલા રાગની મંદતા કરું એમ રહેવા દે અને એકદમ પુરુષાર્થ કર. આ સિદ્ધિ પુરુષાર્થ પર ની પ્રેરણા છે. વિકલ્પના વાયદા રહેવા દે અને એકદમ પુરુષાર્થ કર. જેમ કુવામાં ઉભો કોશિયો પડે, અહીંયા દ્રષ્ટાંત દીધું છે, જેમ કુવામાં ઉભો કોશિયો, ધૂમકાનો આ વિશેષણ છે, ઉભો કોશિયો પડે અને તળિયાનો ત્યાગ લઈ આવે તેમ એકદમ પુરુષાર્થ કરીને ધ્રુવ જેનું તળિયું છે ત્યાં ઊંડા ઉતરી જા. ઊંડા ઉપર કેટલી કેટલી શૈલીથી વાતો આવી છે. ધ્રુવ જેનું તળિયું છે ત્યાં ઊંડો ઉતરી જા. ત્રિકાળ જ્ઞાયક ભાવ આનંદનો નાથ પ્રભુ છે ત્યાં ઊંડો ઉતરી જા. પર્યાય તો ઉપર ઉપર છે, દ્રવ્યમાં પેસી ગઈ નથી. પર્યાયનું લક્ષ દ્રવ્યના ઊંડાણમાં લઈ જા. એમ જ્ઞાનમાં જે લક્ષ છે એ જેટલું દ્રવ્ય સ્વભાવનું ઊંડાણ છે અનંતુ ત્યાં લઈ જા. પર્યાય દ્રવ્યમાં જાય નહીં પણ પર્યાયનું લક્ષ દ્રવ્યમાં જાય છે. આ ભાવથી વાત કરી શું કહે છે કે ઉપયોગ બહાર જાય ત્યારે પણ તળ ઉપરથી દ્રષ્ટિ છૂટતી નથી, દ્રષ્ટિ બહાર જતી જ નથી, દ્રષ્ટિ પોતાનો વિષય બદલતી નથી, પરિણિમા કરે છે તો પણ દ્રષ્ટિ પોતાનો વિષય સ્વદ્રવ છે, નિજ પરમાત્મ દ્રવ છે, એના ઉપરથી દ્રષ્ટિ પોતાનો વિષય બદલીને કાંઈ ફેરફાર કરતી નથી. એ ન્યાય વસ્તુ ધ્રુવ છે તો વસ્તુની દ્રષ્ટિ ધ્રુવ છે એમ પણ કહેવામાં આવે છે. ધ્રુવ એટલે ફેરફાર ન થવો, ધ્રુવ એટલે પરિણમન ન થવું, એમ અહીંયા વાત નથી. વસ્તુ ધ્રુવ તો એની દ્રષ્ટિ ધ્રુવ જાણે થઈ ગઈ, એનું લક્ષ્ય ધ્રુવ થઈ ગયું. જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે, ઊંડી ઊંડી ગુફામાં ઊંડે ઊંડે પહોંચી ગયા છે. જ્ઞાની છે એ ચૈતન્યના પાતાળમાં દ્રષ્ટિએ કરી અને લક્ષ્ય કરીને ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે. કોઈને એમ લાગે કે જ્ઞાની ઉદયમાં ઊભા છે, ઉદયને ભોગવે છે, પ્રતિકૂળતા હોય તો પ્રતિકૂળતાને ભોગવે છે, અનુકૂળતા હોય તો અનુકૂળતાને ભોગવતા જોવામાં આવે છે, તો કે નહીં એ જ્ઞાની ક્યાં ઊંડે 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 ક્યાં પરિણમે છે એની તને ખબર નથી. આ જે દ્રષ્ટિ અને લક્ષ્યની અંતર પરિણતિ છે એની ઓળખાણ કરવાથી જ્ઞાની ઓળખાય છે, નહીતર જ્ઞાનીની ઓળખાણ નથી થતી. એની ઓળખાણ થાય તો પોતાને પણ એ દશા પ્રાપ્ત થાય છે. આ એનો નિયમ છે. પાછો સામે સામે જેને જ્ઞાનીની ઓળખાણ થાય તે ક્રમે કરીને પોતે જ્ઞાની થાય, આ એનો નિયમ છે. આટલો ઓળખાણનો લાભ છે. જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે, ઊંડી ઊંડી ગુફામાં. આ ગુફા શબ્દ લીધો, પાતાળ એક વિશેષણ આપ્યું, એક બીજું ગુફાનું વિશેષણ આપ્યું. ઊંડી ઊંડી ગુફામાં ઊંડે ઊંડે પહોંચી ગયા છે એવી સાધનાની સહજ દશા સાધેલી છે. સાધનાની આવી જે દશા છે એ સહજ સદાય છે, સહજપણે એ દશાનું પરિણમન વર્ત્યા કરે છે. સહજ દશા એ છે, ભલે અંતરંગ દશા છે અને ઉદયની દશા છે એ બાહ્ય દશા હોવાથી, અને ઉદયના અનુભવમાં રહેલા જીવોને પરિચિત હોવાથી તે દશાનો તેને ખ્યાલ આવે છે. જ્ઞાનીની બાહ્ય દશાનો ખ્યાલ આવે છે, બોલે છે, ખાય છે, પીએ છે, વાતો કરે છે, હાલે છે, ચાલે છે, બેસે છે, સૂવે છે, અનેક બાહ્ય ક્રિયાઓથી એ પોતાને પરિચિત હોવાથી સમજાય છે કે આ તો આપણે જેમ કરીએ છીએ એમ એ કરે છે એમ લાગે છે, પણ એ એમનું અસલ સ્વરૂપ નથી. અથવા એ એટલા બધા ઉપર ઉપર ત્યાં છે કે જાણે કે એમની સાવધાની ત્યાં નથી, એમનું લક્ષ્ય નથી અને એની સાવધાની નથી. બહાર આવી ગયા છે, પુરુષાર્થ ધર્મ મંદપણે કામ કરે છે એટલે એ બધા પ્રકાર ઉત્પન્ન થાય છે પૂર્વકર્મના, એને અનુસરીને પૂર્વકર્મનો ઉદય છે ત્યાં, એમાં મચક ખાઈને જાય છે પર્યાય, એ બધું થાય છે. પણ ખરેખર તો જ્ઞાની ચૈતન્યના પાતાળમાં તે વખતે પહોંચેલા જ છે, ઊંડી ઊંડી ગુફામાં ઊંડે ઊંડે એ પહોંચી ગયેલા છે. એ ખરું એમનું કાર્ય છે. મુખ્ય પરિણતિ એને કહેવામાં આવે છે. શું સુગાનીજીએ 33 નંબરના પત્રમાં એ વાત લીધી છે. સહજ આશ્રિત મુખ્ય પરિણતિ એમની એવી શૈલી છે. સહજ આશ્રિત મુખ્ય પરિણતિ, ભલે બહારમાં બુદ્ધિપૂર્વક બીજો વ્યવહારનો પ્રકાર હોય તો પણ સહજ આશ્રિત મુખ્ય પરિણતિ જ ની જ મુખ્યતા રહે છે. પરિણમનની અંદર પણ એની ગૌણતા કદી થતી નથી. લોકોને એમ થાય કે અત્યારે આરતી ઉતારે છે, અત્યારે ભક્તિ કરે છે, અત્યારે જ્ઞાની શાસ્ત્ર વાંચે છે, તો કઈ મુખ્ય નથી, કઈ એ બધું ગૌણ છે. મુખ્ય પરિણતિમાં તો એ ઊંડે ઊંડે પહોંચી ગયા છે અને પોતાના ઘર, પોતાનું ઘર જાલીને બેસી ગયા છે, નિજ ઘરને ક્યારે છોડતા નથી. આ એમની મુખ્ય પરિણતિ છે. તેત્રીસના બોલમાં એ વાત. છઠ્ઠો બોલ છે તેત્રીસ નંબરમાં, સાત બોલ છે એમાં છઠ્ઠો. વૃત્તિ અપેક્ષા, વૃત્તિ એટલે અહીંયા પરિણતિ, પરિણામ અપેક્ષા, વૃત્તિ એટલે પરિણામ અપેક્ષા. ત્રિકાળી કી મુખ્યતા વાલે ધર્મી કે, જે ધર્મીને ત્રિકાળીની જ મુખ્યતા છે, કદી છૂટતી જ નથી. સહજ હી ઈસ મુખ્ય આશ્રિત વૃત્તિ કી હિ મુખ્યતા રહેતી હૈ વર્તતી હૈ. મુખ્ય જે દ્રવ છે એના આશ્રિત જે વૃત્તિ એટલે પરિણામ અંશ છે એની જ મુખ્યતા રહે છે અને એની મુખ્યતા વર્ત્યા કરે છે. ચાહે બાહ્ય અંશ મેં બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ હો, બહારના પરિણામ અંશની અંદર પૂજા કરે, ભક્તિ કરે, આરતી કરે, ગમે તે પ્રવૃત્તિ કરે, શુભાશુભ કોઈ બી પ્રવૃત્તિ હો, નીચે તો અશુભ પ્રવૃત્તિ પણ છે, તો પણ દુકાને બેસે, દુકાને જાય, રાજપાટ ચલાવે, ઘર કુટુંબ પરિવાર, તો પણ એની મુખ્યતા ક્યારે છૂટતી નથી સ્વદ્રવની. અને પરિણામમાં એ સ્વદ્રવની મુખ્યતા કરવા વાળો જે પરિણામ અંશ છે એ વૃત્તિ છે, એની જ મુખ્યતા રહે છે. બાકી બધું બુદ્ધિપૂર્વકનો પ્રવૃત્તિનો પરિણામ અંશ છે એ બધો ગૌણપણે જ વર્ત્યા કરે છે. એટલે એમને એક ચોથા બોલમાં એવી પણ વાત કરી છે કે મિથ્યા દ્રષ્ટિને તો પોતાના માપથી બીજાનું માપ કાઢવાનું થાય છે અને સમ્યક દ્રષ્ટિને પોતાના માપથી બીજાનું માપ કાઢવાનું થાય છે. એટલે મિથ્યા દ્રષ્ટિ બહારમાં મુખ્યતા બધી કરે છે તો એને પણ મિથ્યા દ્રષ્ટિ જાણે સમ્યક દ્રષ્ટિ બહારમાં મુખ્યતા કરતો હોય એવું માપ નીકળે છે, એટલે સમ્યક દ્રષ્ટિને ઓળખી શકતો નથી. જ્યારે જ્ઞાન થયા પછી તો એને પોતાને પોતાના પરિણામમાં અંતરવૃત્તિની મુખ્યતા રહે છે અને ક્યારે પણ એને બહારની બહારના પરિણામની મુખ્યતા થતી નથી. સ્વ કે માપ સે અન્ય કા માપ કિયા જાતા હૈ, મેં ત્રિકાળી હી હું ઈસ અનુભવ મેં પરિણામ ગૌણ હૈ, ચાહે બુદ્ધિપૂર્વક હો ચાહે અબુદ્ધિપૂર્વક હો. એસે ધર્મી કો કભી પરિણામ કી મુખ્યતા નહીં હોતી. શુદ્ધ પર્યાયના વખાણ કરે, શુદ્ધ પર્યાયનો સમ્યક દર્શનનો મહિમા કરે, ક્યારે પણ એને મુખ્યતા થતી નથી. અતઃ ઉસે અન્ય ધર્મી જીવ મેં ભી પરિણામ કી મુખ્યતા નહીં દિખલાતી દેતી. બીજા જ્ઞાનીને પણ એ પરિણામની મુખ્યતા વાળા નથી જોતા. બીજા જ્ઞાનીને એ સમજે છે કે આને પણ દ્રવની મુખ્યતા વર્તે છે અને એને બરાબર ખ્યાલમાં આવે છે. બીજા ઓળખે કે ન ઓળખે પણ એ જ્ઞાની બીજા જ્ઞાનીને બરાબર ઓળખી શકે છે કે આને દ્રવની મુખ્યતા રહે છે. જૈસે કે પરિણામ માત્ર દેખને વાલે કો પ્રવૃત્તિ કી મુખ્યતા દિખતી હૈ, જે મિથ્યા દ્રષ્ટિનું દ્રષ્ટાંત લીધું છે અને સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ સમજાવ્યું છે. કે પરિણામ દેખવા વાળા જે મિથ્યા દ્રષ્ટિ છે એને પ્રવૃત્તિની મુખ્યતા દેખાય છે, જ્યારે પોતાના અંતરમાં પોતાના સ્વરૂપની મુખ્યતા કરવા વાળાને બીજા જ્ઞાનીને પણ એને પરિણામમાં કેવી દ્રવ્યની મુખ્યતા કેવી રીતે રહે છે એ બરાબર સમજી શકે છે. એ આ એની અંતરદશાથી.
જય વિદ્રાગી દિગંબર જય જય.